જય જિનેન્દ્ર. 24 તીર્થંકર પુરાણમાંથી આજે આપણે 15મા તીર્થંકર શ્રી ધર્મનાથ ભગવાનનું જીવન ચરિત્ર વાંચશું. ભગવાન ધર્મનાથ. હે ભગવાન ધર્મનાથ, આપ વિતરાગી ઉત્તમ ક્ષમાદિ 10 ધર્મોના ધારક છો, તેમજ તે ધર્મોનો ઉપદેશ આપીને અનેક જીવોના તારક છો. તેથી તે ધર્મોની ઉપાસના પૂર્વક અમે આપને નમસ્કાર કરીએ છીએ ને રત્નત્રયાદિ ઉત્તમ ધર્મોથી શોભતા આપના મંગલ જીવનનું આલેખન કરીએ છીએ. ભગવાન ધર્મનાથ પૂર્વભવ વર્ણન. ભરત ક્ષેત્રના ભગવાન ધર્મનાથ, જેઓ 15મા તીર્થંકર હતા અને જેમનું ચિહ્ન વજ્ર હતું, તેઓ પૂર્વભવમાં દશરથ નામના રાજા હતા. ઘાતકી ખંડના વિદેહ ક્ષેત્રમાં સુસીમા નગરીનું રાજ્ય કરતા હતા ને ધર્મ પ્રધાન સુખોને ભોગવતા હતા. પુણ્યના ઠાઠ વચ્ચે પણ તેમનું ચિત્ત જૈન ધર્મની ઉપાસનામાં લાગેલું હતું. એકવાર ચૈત્ર પૂર્ણિમાની રાત્રે તેઓ પૂર્ણચંદ્રની શોભા નિરખી રહ્યા હતા. કેટલો સુંદર ચાંદો! એવામાં ઝળહળતા સફેદ ચંદ્રની શોભા કાળા ધાબાથી ઢંકાવા લાગી. અરે, ક્યાં ગઈ શોભા? તેને બદલે આ કાળા ધાબા શેના દેખાય છે? એ ચંદ્રગ્રહણ હતું. તે જોતા જ રાજા દશરથને વૈરાગ્ય ભાવના જાગી. અરે, આવો સુંદર ચંદ્ર પણ ક્ષણમાં રાહુથી ઘેરાઈને પોતાની શોભા ગુમાવી દે છે, તો પુણ્યોદયથી થયેલા આ બધા રાજવૈભવો પણ ક્યાં સ્થિર છે? જેમ મોટા સમુદ્રની વચ્ચે ચાલતા વહાણમાં બેઠેલા પંખીને તે વહાણ સિવાય બીજું કોઈ શરણ નથી, તે ઉડી ઉડીને અંતે વહાણમાં જ આવવાનું છે, તેમ સંસાર સમુદ્રમાં જીવને પોતાના આત્મા સિવાય બીજું કોઈ શરણ નથી. બધા સંયોગો છૂટા પડી જનારા અધ્રુવ છે. શાંતિ માટે જેણે અંતે પોતાના ચૈતન્ય વહાણનું જ શરણ લેવાનું છે, પણ આ જીવ પરિવારના નિમિત્તે જે પાપ કરે છે તેનું ફળ તો તે પોતે એકલો જ ભોગવે છે. પાપ કરીને પરિવારના નિમિત્તે ધન ભેગું કરવું તે તો પોતાના શરીર ઉપર ગોળ ચોપડીને મકોડાને સોંપી દેવા જેવું છે. જેમાં પોતાને દુઃખ જ ભોગવવું પડે છે, આવા સંસારથી ને ધન પરિવારના મોહથી હવે બસ થાઓ. તૃષા છિપાવવા માટે મૃગ તૃષ્ણા પાછળ મૂર્ખ હરણા જ દોડે છે, બુદ્ધિમાન નહીં. તેમ મૃગ તૃષ્ણા જેવા વિષયોમાંથી સુખ લેવા માટે મૂર્ખ મિથ્યા દ્રષ્ટિ જીવો જ દોડે છે, બુદ્ધિમાન નહીં. મુમુક્ષુ ધર્માત્માઓ તો તેને છોડીને પોતાના ચૈતન્ય સુખને સાધે છે. હું પણ કાલ સવારમાં જ મુનિ થઈશ ને સ્વભાવથી દેખેલા મારા પૂર્ણ ચૈતન્ય સુખને સાધીશ. આમ તે વૈરાગી દશરથ મહારાજાએ નિશ્ચય કર્યો. જાણે કે મોક્ષપુરીમાં જવા માટે ધર્મના દશરથ તૈયાર કર્યા. બીજે દિવસે સવારમાં તે મહારાજા દશરથે રાજસભામાં મંત્રીઓની વચ્ચે જૈન દીક્ષા માટે પોતાનો નિશ્ચય જાહેર કર્યો. ઘણા જીવોએ મહારાજાના વૈરાગ્યની પ્રશંસા કરી, પરંતુ વિચિત્રમતી નામનો એક મંત્રી કે જે નાસ્તિક જેવો હતો, આત્માને કે મોક્ષને જાણતો ન હતો, તેણે કહ્યું કે હે મહારાજ, 5 ઇન્દ્રિયોના બધા સુખ તમારી પાસે વિદ્યમાન છે. આ પ્રત્યક્ષ સુખોને છોડીને નહીં દેખેલા એવા પરોક્ષ અતિન્દ્રિય સુખને મેળવવાનો વ્યર્થ ઉદ્યમ શા માટે કરો છો? દેહથી ભિન્ન આત્મા કોણે જોયો છે? પરલોક અને મોક્ષ સુખ કોણે દીઠા છે? વળી અહીં તમારે ક્યાં સુખની ખામી છે કે તમે આ બધું છોડીને બીજા સુખ માટે વનમાં જાઓ છો? માટે આપ તેને માટે નકામી મહેનત ન કરો. આ રાજ સુખ મળ્યું છે તેને જ ભોગવો. નાસ્તિક મંત્રીના વિચિત્ર વચનોની ભાવિ તીર્થંકર મહારાજાના મન પર તો કોઈ અસર ના થઈ. તેમણે ગંભીર શાંતિ અને વૈરાગ્યની દ્રઢતાપૂર્વક મંત્રીને ઉત્તર આપ્યો. સાંભળો હે મંત્રી, રાજવહીવટમાં તમારી બુદ્ધિ જેવી ચાલે છે તેવી આત્મતત્વના નિર્ણયમાં તમારી બુદ્ધિ નથી ચાલતી. શ્રી જ્ઞેશ્વર ભગવંતોએ પ્રત્યક્ષ જ્ઞાનપૂર્વક આત્માનું સ્વરૂપ સિદ્ધ કર્યું છે ને જૈન ધર્મના પ્રતાપે મને પણ મારા સ્વાનુભવ વડે દેહથી ભિન્ન આત્માની સિદ્ધિ થઈ છે. તેમજ વિષયો વગરના મોક્ષ સુખનો સ્વાદ ચાખીને તેની પ્રતીતિ થઈ છે. જેવું સુખ આત્મામાં છે તેવું સુખ વિષયોમાં તો ક્યાંય નથી. કોઈ પણ વિષય સુખો આત્માને કદી તૃપ્તિ આપી શકતા નથી, પરંતુ આકુળતા જ ઉપજાવે છે. એટલે તે ખરેખર સુખ નથી પણ દુઃખ જ છે. આમ કહીને પછી મહારાજા દશરથે દેહથી ભિન્ન આત્માના આત્માની સિદ્ધિ કરી. દેહથી જુદા આત્માની સિદ્ધિ. જીવને પોતાને અંદરમાં જે સુખ દુઃખની લાગણીઓ કે વિચારો થાય છે તે લાગણી તથા વિચારોને જીવ પોતે અંદરમાં પોતાના વેદનથી સ્પષ્ટ જાણે છે કે મને આવા વિચાર થયા. તે જ વખતે બીજો જીવ પણ પાસે બેઠો હોય ને આ શરીરને દેખતો હોય છતાં આ જીવના વિચારોને તે ઇન્દ્રિયો વડે જાણી શકતો નથી. કેમ કે વિચારોની ઉત્પત્તિ શરીરમાં નથી થતી, પણ શરીરથી જુદા જીવમાં થાય છે. જીવ અરૂપી છે તેથી તેના વિચારો ને લાગણીઓમાં પણ અરૂપી છે. તે આંખ વગેરે ઇન્દ્રિયોથી દેખાતા ન હોવા છતાં ઇન્દ્રિય વગરના સ્વસંવેદનરૂપ જ્ઞાનથી જાણી શકાય છે. આ રીતે સ્વસંવેદન કરનારું જે તત્વ છે તે જ જીવ છે. શરીરની ચેષ્ટાઓ ઇન્દ્રિયો વડે દેખાય છે કેમ કે તે મૂર્ત છે. ત્યાં જ રહેલા જીવના વિચારો ઇન્દ્રિયો વડે નથી દેખાતા કેમ કે તે અમૂર્ત છે. આ રીતે અરૂપી અને જ્ઞાનમય એવા જીવનું અસ્તિત્વ દરેકને પોતાના સ્વસંવેદનથી સિદ્ધ થઈ શકે છે. હું છું એવું પોતાની અસ્તિત્વનું જે વેદન છે તે જ જીવ છે. હું નથી એમ કોઈ રીતે પોતાની નાસ્તિ સિદ્ધિ થઈ શકે જ નહીં. વળી એક માણસને અમુક જ્ઞાન છે, તેના હાથ પગ કપાઈ જતા કોઈ તેનું જ્ઞાન તેટલું કપાઈ જતું નથી, એટલે એટલું ને એટલું જ રહે છે. કેમ કે જ્ઞાન શરીરમાં નહોતું પણ શરીરથી જુદા એવા જીવમાં જ હતું. તે જ્ઞાનમય જીવ જો શરીરથી જુદો ન હોય તો શરીર કપાતા તેટલું જ્ઞાન પણ કપાઈ જાત, પણ એમ બનતું નથી. આ રીતે જ્ઞાન તે જીવનું લક્ષણ છે, શરીરનું નહીં. શરીર સંયોગી વસ્તુ હોવાથી તેના એ કટકા થઈ શકે છે. જીવ અસંયોગી હોવાથી તેના બે કટકા કોઈ રીતે થઈ શકતા નથી. વળી ઘણીવાર દેખાય છે કે કોઈ જીવને શરીરમાં રોગાદિ પ્રતિકૂળતા હોવા છતાં કે શરીર આગમાં બળતું હોવા છતાં તે શાંતિ રાખે છે ને ધર્મ ધ્યાન કરે છે. તેમજ કોઈ જીવને બહારમાં શરીર સુંદર તંદુરસ્ત હોવા છતાં અંદરમાં તે જીવ કોઈ ભયંકર ચિંતામાં બળી રહ્યો હોય છે. આ રીતે બંને તત્વોની ક્રિયા જુદી જુદી થાય છે. આમ ત્યારે જ બની શકે કે જો જીવ અને શરીર બંને પદાર્થો તદ્દન જુદા હોય. આ રીતે જીવનું અસ્તિત્વ અને શરીરથી તેની ભિન્નતા મહારાજાએ સમજાવી. તે સાંભળીને સભાજનો તેમજ મંત્રી પણ ખુશી થયા. મંત્રીએ પૂછ્યું, હે મહારાજા, આપે સ્વસંવેદનથી જીવની સિદ્ધિ કરી તેમજ શરીર અને જીવનું ભિન્નપણું યુક્તિથી બતાવ્યું, તે તો સમજાય છે, પરંતુ આ બાહ્ય વિષયો વગર આત્મામાં સુખ કઈ રીતે હોય તે સમજાવો ને. મહારાજાએ કહ્યું, સાંભળો, વિષયો વગર જ આત્મામાં સુખ હોય તેની સિદ્ધિ. અનાદિથી અત્યાર સુધી જીવ બાહ્ય વિષયોમાં મોહીને તેનાથી સુખી થવા મથે છે. બધા વિષયોને તે ભોગવી ચૂક્યો પણ હજુ સુધી તે સુખી ન થયો. કોઈ વિષયોમાંથી તેને સુખ કે તૃપ્તિ મળી નહીં કેમ કે તેમાં સુખ છે જ નહીં. તેની પાછળ દોડવામાં માત્ર દુઃખ અને આકુળતા જ છે. જ્યારે કોઈ ધર્માત્મા પાસેથી જાણીને મુમુક્ષ જીવ પોતાના આત્મસ્વરૂપનો શાંતિથી વિચાર કરે છે, તે વખતે પાંચ ઇન્દ્રિયના કોઈ પણ વિષયોને તે ભોગવતો નથી કે મનમાં તેને ચિંતવતો પણ નથી. આત્મવિચાર જ કરે છે કે દેહથી ભિન્ન મારું આત્મતત્વ છે, તેને સાધીને હું મોક્ષ પામીશ. આવા વિચાર વખતે પાંચ ઇન્દ્રિયોના બાહ્ય વિષયો છૂટી ગયા હોવા છતાં તે જીવ કોઈ દુઃખી નથી થતો, પરંતુ અંદરમાં તેને કોઈ પ્રકારની શાંતિનું સુખનું વેદન થાય છે. તે આત્મામાં વધારે ઊંડો ઉતરીને તન્મય થાય તો તેને એકદમ અતિન્દ્રિય સુખનું વેદન થાય, તે જ મોક્ષ સુખનો સ્વાદ છે. આ રીતે વિષયો વગર એકલા આત્મામાંથી મોક્ષ સુખનો અનુભવ થાય છે. આત્મામાંથી થયેલું આવું સુખ તે કાયમ ટકનારું પરમાર્થ સુખ છે. સ્વસંવેદનથી આવા સુખની પ્રતીત મને થઈ છે ને તેની પૂર્ણ સાધના માટે સર્વ પરિગ્રહને છોડી હું આજે વનમાં જાઉં છું. જેને મોક્ષ સુખ સાધવાની અભિલાષા હોય તેવો પણ મારી સાથે ચાલો. વૈરાગી મહારાજાની આવી સરસ વાત સાંભળીને બધા સભાજનો પ્રસન્ન થયા અને જ્યારે ભાવિ તીર્થંકર એવા તે દશરથ મહારાજાએ જિન દીક્ષા માટે વનગમન કર્યું ત્યારે હજારો પ્રજાજનોએ પણ તેમની સાથે વનગમન કર્યું. વનમાં શ્રી વિમલ વાહન ભગવાન પાસે સૌએ જિન દીક્ષા લીધી. પછી દશરથ મુનિરાજે રત્નત્રયના પાલન સહિત ઉત્તમ તપ કર્યું. ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મની આરાધના પૂર્વક દર્શન વિશુદ્ધિમાં પંચ પરમેષ્ઠીની ભક્તિ વગેરે ગુણોનું પણ પાલન કર્યું ને તીર્થંકર પ્રકૃતિ બાંધી. અંતમાં સમાધિ મરણ કરીને સર્વાત સિદ્ધિમાં દેવ થયા. તે મહાત્મા આત્મજ્ઞાની હતા. મુનિ દશાની વિતરાગી શાંતિ તેમણે અનુભવી હતી, તેથી સર્વાર્થ સિદ્ધિના દેવ વિમાનમાં અસંખ્ય વર્ષ રહેવા છતાં તેમની ચિત્તવૃત્ત શાંત હતી. દેવીઓ વગર જ તેઓ મહાન સુખી હતા. વિષયોની વાસના કે બાહ્ય વિષયો વગર જ આત્મા પોતે ઉત્કૃષ્ટ સુખરૂપે પરિણમી શકે છે એ વાત તેમને તો અનુભવ સિદ્ધ હતી ને તે સુખ બીજાને અનુમાન સિદ્ધ કરાવવા માટે તેઓ સાધન થતા હતા. પોતાના જેવા સર્વાત સિદ્ધ દેવો સાથે સદાય તેઓ આત્મતત્વના અદ્ભુત મહિમાની ચર્ચા અને તેનું ચિંતન કરતા હતા. આત્મિક સુખથી જ તેઓ સુખી હતા. શુકલેશ્યાવાળું અત્યંત શાંત તેમનું જીવન હતું. ઘણા અસંખ્યાત વર્ષો સુધી આત્માની આરાધના સહિત તેઓ સર્વાત સિદ્ધિમાં સિદ્ધાલયની પડોશમાં રહ્યા. ભાવિ તીર્થંકર એવા તે મહાત્માને સર્વાત સિદ્ધિમાં જ્યારે 6 માસ આયુ બાકી રહ્યું ત્યારે ભરત ક્ષેત્રની રત્નપુરી નગરીમાં એક સુંદર ઘટના બની. તેની કથા હવે સાંભળો. રત્નપુરીમાં ધર્મનાથ તીર્થંકરનો અવતાર. આ ભરત ક્ષેત્રમાં અયોધ્યાની પાસે રત્નપુરી નામની સુંદર નગરી છે. અસંખ્યાત વર્ષો પહેલા ત્યાંના મહારાજા ભાનુસેન, જેનું બીજું નામ મહાસેન, અને મહારાણી સુપ્રભા, જેનું બીજું નામ સુવ્રતા હતા. તે ભાનુ અને સુપ્રભા સંપૂર્ણ રાજવૈભવ સહિત અને ગુણ સંપન્ન હોવા છતાં એક વાતે દુઃખી હતા. હજી સુધી તેમને પુત્ર પ્રાપ્તિ થઈ ન હતી. પુત્ર વગરના રાજભોગો તેમને નીરસ લાગતા હતા. જેમ સમ્યક્ત્વ વગરના જ્ઞાન વૈભવથી કે તપ સામગ્રીથી મુમુક્ષુ જીવનું ચિત્ત સંતુષ્ટ થતું નથી, તેમ માતૃ હૃદયે મહાદેવીનું ચિત્ત મહાન રાજભોગની વચ્ચે પણ અતૃપ્ત રહેતું. તેને ક્યાંય ચેન પડતું ન હતું. ભવથી ભયભીત મુમુક્ષુ જેમ સમ્યક દર્શનને ઝંખે છે, તેમ મહારાણી પુત્ર પ્રાપ્તિને માટે ઝંખતી હતી. દિવસે દિવસે તેની ઝૂરણા વધતી ગઈ અને તેને ઉદાસ દેખીને ભાનુ મહારાજા પણ ચિંતિત રહેવા લાગ્યા. જેમ સમ્યક્ત્વને જંગતા સાચા મુમુક્ષુને તેની પ્રાપ્તિ જરૂર થાય છે, તેમ તે મહાપુણ્યવંત મહારાજા અને મહારાણીને પણ પુત્ર પ્રાપ્તિ સંબંધમાં એક અદ્ભુત આનંદકારી પ્રસંગ બન્યો. એક વખત કારતક સુદ તેરસે તેઓ રાજસભામાં બેઠા હતા. એવામાં એકાએક વનપાળ ઉત્સાહપૂર્વક ત્યાં આવ્યો ને મહારાજાના ચરણે સુંદર આમ્રફળ ભેટ ધર્યા. પાકેલા સુંદર આમ્રફળો દેખીને સભાજનો આશ્ચર્ય પામ્યા, કેમ કે તે વખતે હજી આંબા પાકવાની મોસમ ન હતી. ત્યાં તો હર્ષપૂર્વક માળીએ વધામણી આપી, હે મહારાજા, આજે આપણા ઉપવનમાં મેં અદ્ભુત આશ્ચર્યકારી દ્રશ્ય જોયું. જુઓ, એક સિંહનું બચ્ચું અને ગાયનું બચ્ચું સાથે રમતા હતા. સિંહ અને ગાય એક સાથે તળાવ વડીમાં પાણી પીતા હતા. સિંહનું બચ્ચું ગાયને પોતાની માતા સમજીને ધાવતું હતું ને ગાયનું વાછરડું નિર્ભયપણે સિંહણને ધાવતું હતું. સિંહણ તે વાછરડા ઉપર ને ગાય તે સિંહના બચ્ચા ઉપર હેત વરસાવતી હતી. હજી મારું આશ્ચર્ય પૂરું થાય ત્યાં તો મેં જોયું કે વાઘ ને સસલું બંને એક સાથે બેઠા છે. આ કારતક મહિનામાં પણ આંબાના વૃક્ષો એકાએક પાકી કેરીથી લૂમઝૂમ થઈ રહ્યા છે. ખરેખર અકાળે આંબા પાક્યા છે. આ બધી આશ્ચર્યકારી ઘટના દેખીને હું તો ચકિત જ થઈ ગયો. આસપાસ તપાસ કરતા મેં જોયું કે આકાશ માર્ગે એક દિગંબર સાધુ ઉપવનમાં પધાર્યા છે ને શુદ્ધ જગ્યામાં બેસીને આત્માનું ધ્યાન કરી રહ્યા છે. તેમની શાંત મુદ્રા અદ્ભુત છે. તેમના દર્શન અલૌકિક શાંતિ આપે છે. મોર અને સર્પ, વાઘ અને વાંદરા, હાથી અને સિંહ એક સાથે તે મુનિરાજની સમીપ બેસીને શાંતિ અનુભવી રહ્યા છે. કોઈ કોઈની હિંસા કરતું નથી કે કોઈ કોઈનો ભય નથી. હે મહારાજા, આવી રુદ્ધિધારક મહામુનિરાજનું આપણી નગરીમાં આગમન થવું તેની વધાઈ દેવા હું આવ્યો છું. નોંધ: અહીં ધર્મનાથ સ્વામીના અવતાર પહેલા 15 માસ અગાઉ રત્નપુરીમાં રુદ્ધિધારી મુનિરાજના આગમનના સુંદર પ્રસંગનું જે વર્ણન આપ વાંચી રહ્યા છો તે ધર્મનાથ પ્રભુના એક પુરાણ ઉપરથી લખેલું છે. જો કે આ પ્રસંગનો ઉલ્લેખ ઉત્તર પુરાણમાં નથી, કેમ કે તેમાં તો ધર્મનાથ પ્રભુના અવતાર પહેલા કેટલાક કાળ સુધી ભરત ક્ષેત્રમાં જૈન ધર્મનો વિચ્છેદ કયો છે. આમ છતાં મુનિ સમાગમનો આ પ્રસંગ ધાર્મિક રોમાંચથી ભરેલો હોવાથી અહીં લીધો છે. કથા સાહિત્યમાં આવા પ્રકારની છૂટ લેવામાં આવે છે. મુનિરાજના આગમનની વધાઈ સાંભળતા જ રત્નપુરીના મહારાજા ભાનુ આનંદથી ચકિત થઈ ગયા. આહા, મારી નગરીમાં આવા ભગવંતોનું આગમન! એમ ધર્મનો હર્ષ ઉલ્લાસ ઉછળતા પુત્ર વિરહની ચિંતા પણ ભૂલાઈ ગઈ અને મહારાણી સુપ્રભાને સાથે લઈને ખૂબ ભક્તિપૂર્વક ભાનુરાજા તે મુનિરાજના દર્શન કરવા તપોવનમાં ચાલ્યા. લાખો પ્રજાજનો પણ તેમની સાથે ગયા. ઉપવનની નજીક આવતા જ ત્યાંની શોભા જોઈને તેઓ મુગ્ધ બન્યા. એક સાથે બધી ઋતુના ખીલેલા રંગબેરંગી પુષ્પો અને ફળોની સુંદરતા દેખીને મહારાણીને એવો રોમાંચ થયો જાણે કે હવે પોતાના જીવન બાગમાં પણ સુંદર પુત્રરૂપી પુષ્પ ખીલી ઉઠશે. આગળ વધતા ધ્યાનસ્થ પ્રચેતસ મુનિરાજને દેખ્યા. આહાહા, કેવી તૃપ્તિ! જેમના ચરણની શીતલ છાયામાં હરણ અને વાઘ એક સાથે બેઠા છે ને શાંતિથી મુનિરાજની મુદ્રા નિહાળી રહ્યા છે. નોળિયો અને સર્પ એકબીજાને અડીને શાંતિથી બેઠા છે. નથી કોઈને ભય કે નથી વેર ભાવ. વનના બધા વૃક્ષો ઉત્તમ ફળ ફૂલથી ઝૂકી રહ્યા છે. જાણે મુનિરાજને વંદન કરીને ફળ વડે પૂજા કરી રહ્યા હોય. મુનિરાજ તો પોતાના પરમાત્મ તત્વને દેખવામાં મશગુલ છે. જાણે સિદ્ધલોકમાંથી અહીં આવીને સિદ્ધ ભગવાન જ બેઠા હોય એવો આનંદ તેઓ અનુભવી રહ્યા છે. આવા સંત સાધુનો સાક્ષાત યોગ મુમુક્ષુને ઇન્દ્રપદ કરતા વિશેષ હર્ષ દેનારો છે. રત્નપુરીના રાજા રાણીના હર્ષનો તો પાર નથી. થોડી વાર તો મુગ્ધ બનીને તેઓ મુનિરાજને નિરખી જ રહ્યા, જાણે કે મોક્ષનું અમૃત પીતા હોય એમ. સમસ્ત સંસાર દુઃખને ભૂલી ગયા. મુનિરાજનો ધ્યાન યોગ પૂરો થતા ચક્ષુ ખોલ્યા. એ ચક્ષુમાંથી ધર્મનું અમી જરતું હોય એમ રાજા રાણીએ નમસ્કાર કર્યા અને મુનિરાજે તેમને ધર્મના આશીર્વાદ આપ્યા. રાણી સુપ્રભાનું હૃદય આજે કોઈ કલ્પનાતીત પ્રસન્નતા અનુભવતું હતું. જીવનમાં ધર્મનો એક નવો ઝંઝણાટ તેમના આત્મામાં થતો હતો. ભાનુરાજાએ વિનયપૂર્વક હાથ જોડીને મુનિરાજની સ્તુતિ કરી. હે પ્રભો, આજે અચાનક આપના દર્શન થતા અમને મહાન કલ્યાણની પ્રાપ્તિ થઈ. અમારા પાપ ધોવાઈ ગયા. આકાશ માર્ગે આપ અહીં પધાર્યા તે અમારા કોઈ મહાભાગ્યની નિશાની છે. આપના દર્શનથી થતો પરમ હર્ષ અમારા અંતરમાં સમાતો નથી અને આપના શ્રીમુખથી ધર્મની વાર્તા સાંભળવાની ઉત્કંઠા જાગે છે. મુનિરાજે કહ્યું, હે ભવ્ય, તમે બંને જેવો મોક્ષગામી છો. સંસારમાં ગમે તેવા પુણ્ય સંયોગ પણ જીવને તૃપ્તિ આપી શકતા નથી. જીવને તૃપ્તિ આપે એવો સ્વભાવ આત્મામાં જ છે. નીચ સ્વભાવમાં સુખનો જે ભંડાર છે તેને દેખતા જ અપૂર્વ સુખ વેદનથી તૃપ્તિ થાય છે. તે સુખને માટે બહારની કોઈ સામગ્રીની અપેક્ષા હોતી નથી. આ સિવાય રાજવૈભવ વગેરે ગમે તેટલા હોવા છતાં માનસિક ચિંતાઓથી જીવ દુઃખી જ થાય છે. જુઓ, તમને જ અનુભવ છે કે બહારની પુણ્ય સામગ્રી ઘણી હોવા છતાં માનસિક ચિંતાથી તમે દુઃખી છો. મુનિરાજ જાણે કે પોતાના મનની વાત સમજી ગયા હોય એમ રાજાને લાગ્યું. તેથી તેણે પોતાનું હૃદય ખોલીને કહ્યું કે હે સ્વામી, આપની વાત તો સત્ય છે. બધી રાજ સંપત્તિ હોવા છતાં પુત્ર વગર અમે બહુ દુઃખી છીએ. પુત્રની ચિંતા આડે ધર્મ સાધનામાં પણ અમારું ચિત્ત બરાબર લાગતું નથી. તો હે સ્વામી, પુત્ર માટેની અમારી ચિંતા ક્યારે દૂર થશે? શ્રી મુનિરાજે કહ્યું, હે રાજન, હે સુપ્રભા માતા, સાંભળો, તમે કોઈ સામાન્ય મનુષ્યો નથી. તમારા મહાન પુણ્યનો ઉદય આજથી જ શરૂ થાય છે. તમારી પુત્ર ઈચ્છા શીઘ્ર પૂરી થશે. એટલું જ નહીં, તમારો હોનહાર પુત્ર 3 લોકને આનંદિત કરશે. આજથી બરાબર 6 માસ બાદ મહારાણીના ઉદરમાં એક ભવ્ય જીવ આવશે અને તે ભરત ક્ષેત્રમાં 15મા તીર્થંકર થઈને જગતનું કલ્યાણ કરશે. જગતના ગુરુ એવા તે તીર્થંકરના માતા પિતા તરીકે તમે પણ જગત પૂજ્ય બનશો. વાહ, પોતાને ત્યાં પુત્ર થશે અને વળી તે તીર્થંકર થશે એ વાત મુનિરાજના શ્રીમુખેથી સાંભળીને બંનેના હર્ષનો તો પાર ન રહ્યો. 15 માસ પછી પોતાના રત્નપુરીમાં તીર્થંકરનો અવતાર થશે એ જાણીને સમસ્ત પ્રજાજનો પણ આનંદિત થઈ ગયા ને સર્વત્ર મહાન ધર્મોત્સવનું વાતાવરણ છવાઈ ગયું. પુત્ર વિના દુઃખી મહારાણીને એક સાથે 2 ઉત્તમ પુત્રો મળ્યા. એક તો સિદ્ધ સુખનો દાતા એવો સમ્યક્ત્વ પુત્ર તેના આત્મામાં પ્રગટ્યો અને બીજો ત્રિલોક પૂજ્ય તીર્થંકર જેવો પુત્ર પોતાને તુરંતમાં પ્રાપ્ત થશે. આહાહાહા, એમના હર્ષની તો શી વાત. ને એ હર્ષ કરતાય તેને જે રાગ વગરના અતિન્દ્રિય આનંદનું વેદન થયું તેની તો શી વાત કરવી. તેને પ્રતીત થઈ ગઈ કે સંસારમાં પુત્ર સુખ કરતાય ભલે તે પુત્ર તીર્થંકર થનાર હોય તો પણ સમ્યક્ત્વનું સુખ મહાન છે અને તે જ સાચું સુખ છે. આવા અતિન્દ્રિય સુખના વિશ્વાસપૂર્વક તે ક્ષણે જ તેને સમ્યક્ત્વ થયું. સ્ત્રી પર્યાયમાં અવતરી ત્યારે તો તે મિથ્યા દ્રષ્ટિ હતી, પણ તીર્થંકરની માતા થવાની વિશિષ્ટ પાત્રમાં થતા આજે તે સમ્યક્ત્વ પામીને પવિત્ર થઈ ગઈ. તીર્થંકર જેવું ધર્મરત્ન જે પાત્રમાં રહે તે તો સમ્યક્ત્વથી પવિત્ર થયેલું જ હોય ને. તેનો આત્મા અને શરીર બંને પવિત્ર હતા, અશુચિ વગરના હતા। આ રીતે સમ્યક દ્રષ્ટિ માતા અને તેના ઉદરમાં સમ્યક દ્રષ્ટિ પુત્રનું આગમન એ વાત જાણીને ધર્માત્મા ભાનુરાજને મહાન પ્રસન્નતા થઈ। સાથે તેને એક જિજ્ઞાસા જાગી, એટલે મુનિરાજને પૂછ્યું, હે સ્વામી, અમારે ત્યાં પુત્ર તરીકે ઉતારનાર તીર્થંકરનો તે જીવ અત્યારે ક્યાં બિરાજે છે, ને પૂર્વભવમાં તેણે એવી કઈ સાધના કરી કે તે તીર્થંકર થશે, તે આપના દિવ્ય જ્ઞાનથી જાણીને કૃપા કરી અમને બતાવો। શ્રી મુનિરાજ, આમ તો અવધિ જ્ઞાનનો ઉપયોગ જ્યાં ત્યાં નથી કરતા, પણ વિશિષ્ટ પ્રયોજન સમજીને એક તીર્થંકર આત્માના પૂર્વભવ જાણવા માટે તેણે ક્ષણભર અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો ને પ્રસન્નતાથી કહ્યું, સાંભળો હે રાજન, તે હોનહાર તીર્થંકર અત્યારે સર્વાત સિદ્ધિ દેવલોકમાં બિરાજે છે ને હવે ત્યાં 6 માસનું જ આયુષ્ય બાકી છે। 6 માસ પૂરા થતાં ત્યાંથી ચવીને તે રત્નપુરીમાં તમારે ત્યાં અવતરશે। તમે તુરંતમાં જ અનેક આશ્ચર્યકારી શુભ ચિહ્નો જોશો। રાજા રાણી તથા લાખો પ્રજાજનો ઘણા જ હર્ષપૂર્વક મુનિરાજના શ્રીમુખથી ધર્મના તીર્થંકરની આનંદકારી વાર્તા સાંભળી રહ્યા છે। મુનિરાજે કહ્યું, હે રાજન, ત્યાર પહેલાના ભવમાં તે આત્મા વિદેહ ક્ષેત્રની સુસીમા નગરીમાં દશરથ નામે રાજા હતા। એક દિવસ ચૈત્ર પૂર્ણિમાએ ચંદ્રનું ગ્રહણ દેખીને તેઓ સંસારથી વિરક્ત થયા અને દીક્ષા લઈ દર્શન વિશુદ્ધિ વગેરે 16 ઉત્તમ ભાવનાપૂર્વક તીર્થંકર નામ કર્મરૂપ સર્વોત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ બાંધી તે જીવ તમારા પુત્ર તરીકે અવતરીને ભરત ક્ષેત્રના 15મા તીર્થંકર થશે ને જૈન ધર્મનો મહાન ઉદ્યોગ કરશે। આ રીતે પ્રચેતસ મુનિરાજના શ્રીમુખેથી પોતાની નગરીમાં ઉતારનાર ધર્મનાથ તીર્થંકરના 3 ભવની વાત સાંભળીને રત્નપુરીના પ્રજાજનોમાં સર્વત્ર આનંદ ફેલાઈ ગયો। રાજા રાણી મુનિરાજના ધર્મોપદેશથી અને પુત્ર પ્રાપ્તિના સમાચારથી તૃપ્ત થઈને નગરીમાં પાછા આવ્યા। સમસ્ત રત્નપુરીમાં આનંદ કિલોલ થઈ ગયો ને જાણે આજે જ તીર્થંકરનો અવતાર થઈ ગયો હોય એમ સૌ મહાન ઉત્સવ ઉજવવા લાગ્યા। એ દિવસ હતો કારતક સુદ 13। મહારાજા ભાનુ અને મહારાણી સુપ્રભા હાથી પર બેસીને હજી તો રાજમહેલના દરવાજામાં પ્રવેશે ત્યાં તો તેમણે આશ્ચર્યકારી ઘટના દેખી। આકાશમાંથી દિવ્ય રૂપધારી દેવીઓ ઉતરી રહી છે ને ચારે કોર રત્નોનો વરસાદ વરસી રહ્યો છે। રત્નપુરીની આખી શોભા જ બદલાઈ ગઈ હતી। કદી નહીં જોયેલા દ્રશ્યો નજરે પડતા બધાના હર્ષનો પાર નથી। તે દેવીઓ રાજમહેલમાં આવીને રાજા રાણીને વંદન કરીને કહ્યું, અહો દેવ, અહો માતા, આપ જગતના માતા પિતા છો। 6 માસ પછી આપને ત્યાં તીર્થંકરનું આગમન થવાનું હોવાથી ઇન્દ્ર મહારાજાએ અમને આપની સેવા કરવા માટે મોકલી છે। અમે દીકકુમારી દેવીઓ છીએ ને તીર્થંકરના માતાની તેમજ બાલ તીર્થંકરની સેવા કરવાનો મહાન લાભ અમને મળે છે, જેના પ્રતાપે અમે પણ મોક્ષ ગામી છીએ। રત્નપુરીમાં આજથી શરૂ થતી આ રત્નવૃષ્ટિ પણ આપને ત્યાં તીર્થંકરના અવતારની સૂચના કરે છે અને આ રીતે 15 મહિના સુધી રત્નવૃષ્ટિ થયા કરશે। ભાનુ મહારાજા ને સુપ્રભા મહાદેવી આ બધી વાત સાંભળીને અને આ દ્રશ્યો દેખીને પરમ તૃપ્ત થયા। એક તો સમ્યક દર્શનની પ્રાપ્તિ અને વળી તીર્થંકરના કલ્યાણકની પ્રાપ્તિનો અવસર સોનામાં સુગંધ, એનાથી ઉત્તમ બીજું શું।